31મે દિવસે 31મી પુત્રી સરસ્વતીએ સિંહાસન પર બેસવા જતા ભોજરાજાને અટકાવી બોલી, હે રાજન થોભો, આ સિંહાસન પર તમે બેસી નહીં શકો. વિક્રમ રાજા જેવો પરોપકારી અને પરતુભંજન રાજા જ આ સિંહાસનને બેસી શકશે. કહી આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ અને ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી. ઉજ્જૈની નગરીમાં રાજા ભર્તરી રાજ્ય કરતા હતા. તેમને વિક્રમ નામે એક નાનો ભાઈ હતો. વિક્રમ નાનપણથી જ ખૂબ હોશિયાર. તે નાનો હોવા છતાં પણ મોટા ભાઈને રાજકામકાજમાં ખૂબ મદદ કરતા. મહારાજા ભર્તરીને અનંગસેના નામની એક રાણી હતી. તે રાણી ખૂબ જ રૂપારી હતી. તેના રૂપનો ક્યાંય જોટો જડે તેમ ન હતો. ચંદ્રમા જેવું બદન, મૃગના જેવી આંખો, કમર જેવા હાથ હતા, જાણે સ્વર્ગની અપ્સરા. રાણી અનંગસેનાએ પોતાના મોહમાં રાજા ભર્તરીને એવા જકડ્યા હતા કે તેઓ સૂતા જાગતા ઉઠતા બેસતા બસ અનંગસેનાને જ નિહાળ્યા કરે. તેઓ રાજકાજનું કામ ભૂલીને રાત દિવસ રાણીની પાસે સમય ગાળતા. આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. રાજકાજનું કામ લથડવા માંડ્યું. અંદરો અંદર રાજા ભર્તરીની ખરાબ વાતો થવા લાગી. વિક્રમથી આ સહન થયું નહીં. તેમણે એક દિવસ મોટા ભાઈ ભર્તરીને ટકોર કરી, ભાઈ તમે આ નગરમાં નગરના રાજા છો. તમારે દરરોજ રાજ દરબારમાં હાજરી આપવી જોઈએ અને લોકોની ફરિયાદ સાંભળીને યોગ્ય ન્યાય આપવો જોઈએ. રાજા ભર્તરી જ્ઞાની અને સમજુ હતા. તેમને વિક્રમની વાત સાચી લાગી. તેથી તેઓ દરરોજ નિયમિત રાજ દરબારમાં આવવા લાગ્યા. રાજાને દરરોજ રાજ દરબારમાં આવતા જોઈ પ્રજા પણ ખુશ થઈ ગઈ. લોકોને યોગ્ય ન્યાય પણ મળવા લાગ્યો. પરંતુ રાણી અનંગસેનાને ભર્તરી વિના જરાય ચેન ન પડ્યું. તેને ખબર પડી કે રાજા ભર્તરીને દરબારમાં હાજરી આપવા માટે વિક્રમે બહેકાવ્યો છે. તેથી તે વિક્રમ પર ગુસ્સે થઈ ગઈ અને તેણે વિક્રમનો કાંટો દૂર કરવાનો નિશ્ચય કર્યો. આ માટે તે લાગ જોઈને બેઠી. એક દિવસ રાજા ભર્તરી શિકારે ગયા ત્યારે આ તકનો લાભ લેવાનું રાણીએ વિચાર્યું. તેણે એક યુક્તિ રચી અને તે મુજબ તેણે પોતાના અંગ પરના ઘરેણાં આજુબાજુ નાખી દીધા, કેશ પણ છૂટા કરી દીધા અને વસ્ત્રો અવ્યવસ્થિત કરીને પોતાના ઓરડામાં અંધારું કરી પલંગમાં સૂતી. સાંજ પડતા રાજા ભર્તરી શિકારેથી પાછા આવ્યા. તેમણે રાણીવાસમાં અંધારું નિહાળ્યું. તેઓ તરત રાણીવાસમાં રાણીને મળવા ગયા. તેમણે રાણીને કહ્યું, અનંગસેના, આજે તમારા વાસમાં આમ અંધારું રહેવાનું કારણ શું? રાજાને જોતા રાણી અનંગસેના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી, મહારાજ, તમારો નાનો ભાઈ વિક્રમ મારી ઇજ્જત લૂંટવા આવ્યો હતો. હું તો મહા મુસીબતે આજે બચી ગઈ છું. આજે આ મહેલમાં વિક્રમ નહીં, ક્યાં હું નહીં. આટલું સાંભળતા તો રાજા ભર્તરીના ગુસ્સાનો પાર રહ્યો નહીં. તેને આખી રાત ઊંઘ ના આવી. સવાર થતાં રાજ દરબારમાં વિક્રમને બોલાવ્યો અને કંઈ પણ તપાસ કર્યા વગર તેને દેશવટો આપી દીધો. વિક્રમ પણ મોટા ભાઈની આજ્ઞા માથે ચડાવી કંઈ પણ પૂછપરછ કર્યા વગર મહેલ છોડી તીર્થયાત્રાએ નીકળી પડ્યો. હવે આ બાજુ એવું બન્યું કે નરપત શર્મા નામનો એક બ્રાહ્મણ ઉજ્જૈની નગરીમાં રહેતો હતો. તે કાલિકા માતાનો પરમ ભક્ત હતો. તેણે ઘણા વર્ષો સુધી માતાજીની પૂજા કરી ત્યારે માતાએ પ્રસન્ન થઈને તેને એક અવલૌકિક અમરફળ આપ્યું. આ અમરફળ એવું તો અવલૌકિક હતું કે ખાનાર સદાય અમર અને કાંતિવાન રહે. આ બ્રાહ્મણે વિચાર્યું કે ભીખ મંગા બ્રાહ્મણનો અવતાર છે, તેમાં આવું અમરફળ ખાઈને શું કરવું? મારે તો અમર બનવું નથી. માટે આ ફળ પોતાના રાજા ભર્થરીને આપું તો તે અમર થઈને રૈયતનું ભલું તો કરશે. આ વિચારે બ્રાહ્મણે અમર ફર રાજા ભર્થરીને આપ્યું. રાજાએ આ ફર પોતે ન ખાતા પોતાની પ્રિય રાણી અનંગસેનાને આપી દીધું, જેથી તે અમર બની શકે. રાણી અનંગસેનાને અશ્વપાલ સાથે પ્રેમ હતો. તે હંમેશા ચોરી છુપીથી અશ્વપાલને મળતી. રાણીએ તે અમર ફર પોતે ખાધું નહીં અને પોતાના પ્રેમી અશ્વપાલને આપી દીધું. હવે આ અશ્વપાલ પણ કાંઈ ઓછો ન હતો. તે એક ગુણિકાને પ્રેમ કરતો હતો. તે હંમેશા રાતે ગુણિકાને ત્યાં જતો હતો, તેના નાચગાન સાંભળી લહેર કરતો. અશ્વપાલે પેલું અમર ફર પોતે ન ખાતા ગુણિકાને આપી દીધું. ગુણિકાએ વિચાર્યું કે હું તો એક પાપી જીવ છું, આ પાપની કાયાને અમર કરીને શું કરવી છે? વધારે જીવીશ તો વધારે પાપ કરીશ, પરંતુ જો આ ફર મહારાજ ભર્થરીને આપું તો તેઓ અમર થઈ પ્રજાનું ભલું કરશે. આમ વિચારી તેણે અમર ફર રાજા ભર્થરીને ભેટમાં આપી દીધું. અમર ફર પાછું હાથમાં આવતા રાજા ચોંકી ગયો. તેમણે વિચાર્યું કે મેં રાણીને આપેલ અમર ફર ગુણિકાના હાથમાં કેવી રીતે આવ્યું? તેણે ગુણિકાને પૂછ્યું, તું આવું ફર ક્યાંથી લાવી? સાચે સાચું કહી દે. ગુણિકાએ કહ્યું, મહારાજ, આ ફર મને અશ્વપાલે આપ્યું છે. આ સાંભળી રાજા તો વધુ નવાઈ પામ્યો. તેણે અશ્વપાલને બોલાવીને પૂછ્યું, અશ્વપાલ સાચું કહે, આ અમર ફર તને કોણે આપ્યું? જો ખોટું બોલીશ તો તને 100 કોરડા ફટકારવામાં આવશે. અશ્વપાલ તો રાજાને જોઈને જ થરથર કંપવા લાગ્યો. વળી ઉપરથી ખોટું બોલવાના 100 કોરડા તે તરત સાચું બોલવા લાગ્યો કે મને આ ફર, આ અમર ફર રાણીએ આપ્યું. રાજા તો અશ્વપાલના મોંએ રાણીનું નામ સાંભળી હેપકાઈ ગયા. તેમને થયું કે મેં આપેલા અમર ફર રાણીએ શા માટે અશ્વપાલને આપ્યું? તેને રાણી ઉપર થોડો વહેમ પડ્યો. તે તરત જ પોતાની રાણી પાસે ગયા અને અમર ફર વિશે પૂછ્યું. ત્યારે રાણી બોલી, એ તો હું ખાઈ ગઈ. રાજાને થયું કે રાણી જરૂર કાંઈ છુપાવવા માટે જૂઠું બોલે છે, તેથી તેણે કહ્યું, તું તો અમર ફર ખાઈને અમર બની ગઈ, માટે ચાલ હવે તારું મસ્તક કાપીએ. અમર ફરને કારણે તે નહીં કપાય. આમ કહી રાજાએ તો મ્યાનમાંથી તલવાર ખેંચી. રાણી તો ગભરાઈ ગઈ અને રાજાના પગમાં પડી રડવા લાગી. તે બોલી, રાજન, મારાથી અમર ફર ખોવાઈ ગયું છે. રાજા તેની ઉપર વધુ ગુસ્સે થઈ ગયો. તેમણે પોતાની પાસેથી અમર ફર કાઢી રાણી સામે ધર્યું અને પૂછ્યું, તો આ ફર અશ્વપાલના હાથમાં આવ્યું કેવી રીતે? રાણીને થયું કે રાજાને બધી ખબર પડી ગઈ છે, એટલે તે સાચું બોલી, રાજન, મેં જ અમર ફર અશ્વપાલને આપ્યું હતું, હું અશ્વપાલને પ્રેમ કરું છું. રાણીના આવા વચનો સાંભળી રાજા ભર્થરીને ખૂબ જ આઘાત લાગ્યો. તેને સ્ત્રી જાત ઉપર ખૂબ નફરત થઈ ગઈ. તેને થયું કે જે રાણીના લીધે મેં ધર્મ, ન્યાય અને ભાઈ ખોયો, તે આજે બીજાને ચાહે છે. તે તરત ભગવા કપડાં પહેરી રાજપાટ છોડી મહેલમાંથી નીકળી પડ્યો. રાજા નગર છોડી ચાલ્યા જાય છે તે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. આથી નગરજનો રાજાને ઘેરી વર્યા અને રડવા લાગ્યા. પ્રધાનો અને પુરોહિતો રાજાના પગે પડ્યા અને તેમને રાજપાટ ન છોડવા માટે ઘણી વિનંતીઓ કરવા લાગ્યા. રાણીને પણ પોતાના આવા વર્તાવ બદલ ખૂબ પસ્તાવો થવા લાગ્યો. તે રાજાના પગે પડી ખૂબ રડી પડી, પણ રાજા કોઈની પણ સામું જોયા વગર નગરમાંથી નીકળી પડ્યો. હવે પ્રધાને વિચાર્યું કે નગરનું રાજપાટ કોણ સંભાળશે, માટે ગમે ત્યાંથી વિક્રમને શોધી કાઢવા જોઈએ. તેથી તેણે વિક્રમની શોધ કરવા ચારે કોર માણસો મોકલ્યા. વિક્રમ રાજા જ્યારે 68 તીર્થની યાત્રાએ નીકળ્યા હતા ત્યારે તેમણે હરિસિદ્ધ માતાની ખૂબ ભક્તિ કરી હતી અને તેમને પ્રસન્ન કર્યા. मां ताहे तेने कंहिंक मांगवानो कयो त्यारे विक्रमे कहूं हे मां जयरे पण हूँ आपत्तिना समय तमने याद करूँ त्यारे तमे मारी सामे प्रगट थई मने मार्गदर्शन आपजो जेथी हूँ लोकोनु कल्याण करी सकूँ। तथास्तु कहीं माताजी अंतर ध्यान थई गया। विक्रम राजा अनेक जग्याए फर्या अने छुपा वेसे लोकोना परोपकारना कामों करता। आ बाजू एक दिवस तीर्थ स्थानों में राजा भर्तृहरिनो बेटो विक्रम राजा साथे थई गयो। बन्ने भाईओ घणा वर्षे एक बीजा ने मल्या। तेओ बन्ने भाईओ एक बीजा ने भेटी पड़या अने एक बीजाना कुशल समाचार पूछया। भर्तृहरिए विक्रम ने पोतानी साथे बनेल बिना कहीं संभरावी अने पोते नगर छोड़ीने निकली गया छे ते पण कहूं। विक्रम राजा भर्तृहरिने फरीथी राजपाट संभारवा माटे खूब समझाव्या। छता भर्तृहरिए कहूं भाई मैं तो संसार तजी दीधो छे माटे हवे तूज पाछो उज्जैनी जईने राजपाट संभार। मोटा भाई भर्तृहरिनी फरीथी आज्ञा थता तरत विक्रम राजा उज्जैनी पाछा फर्या। ते समये राज्य राजा वगर चालतो हतो अने ते समये उज्जैनीमा वेतार नामनो एक यक्षनो खूब केर वर्तातो हतो। ते खूब बलवान हतो। आखा नगरमा बधे अंधार व्यापी गयो हतो। वेतार दररोज उज्जैनीमा आवतो अने रोज 10-20 माणसोने बक्ष करतो। आज ए प्रधाने विचार्यू के जो आ रीते माणसो मरसे तो घड़ीकमां आखा नगरनो नाश थई जशे। तेणे वेतारनी पूजा करी भावता भोजन भोग धरी बे हाथ जोड़े कहूं हे वीर दया करो अने उज्जैनीनो विध्वंस अटकावो। वेतारे कहूं तो रोज मने घेर बैठा एक माणसनो बक्ष मोकली आपो। प्रधाने आ वात कबूल करी ते रोज वारा प्रमाणे एक एक माणस वेतार ने मोकलतो हतो। विक्रम उज्जैनी में आव्या तेमणे उज्जैनीनु राज्य संभाळ्यु अने फरीथी राजकाजनु काम चालू थयु। तेओ बीजा दिवसे छुपावेसे नगर चर्चा जोवा उज्जैनी निकळ्या। तेओ फरता फरता एक कुंभारना घरमां रोककर थती सांभळी। विक्रमे अंदर जई पूछ्यु भाई तमने एवुं ते शुं दुःख छे के आटला बधा रड़ो छो। कुंभारे कहूं भाई आजे मारा एकना एक दीकराने वेतारनो भोग बनवो पड़शे अने घरडे घर पण भीख मांगता थई जईशुं। आ सांभळीने विक्रमने तेमनी उपर दया आवी। तेमणे कहूं गभराशो नहीं तमारा दीकरा वती हूँ वेतारनी पासे जईश। तेणे वेतारनो गमे ते भोगे नाश करवानो निर्णय कर्यो। तेणे आजे कुंभारना दीकराने वेतारनी सामे मोकल्यो नहीं। वेतारने पोतानो खोराक न मळता ते उज्जैनीमां आव्यो। विक्रम तो वेतारनी राह जोईने ज नगरना प्रवेशना स्थाने ज खुल्ली तरवारे चौकी करतो ऊभो हतो। थोड़ी वारमां तो वेतार नगर बहार आवी गयो। विक्रमे तेने पड़कार्यो त्यारे बन्ने वच्चे खूब लड़ाई जामी। विक्रमे तेने खूब हंफाव्यो पण वेतार आगर तेनुं कशुं चाल्युं नहीं एटले तेणे हरिसिद्ध माताનું સ્મરણ કર્યું। માતાજીએ તેને વેતારને હરાવવા માટેની શક્તિ આપી। માતાજીની શક્તિ મળતા વિક્રમ વેતારને હરાવી દીધો। વિક્રમે તેને કબજે લીધો ત્યારે વેતારે કહ્યું હે રાજન હું તમારા પરાક્રમથી પ્રસન્ન થયો છું। તમે મને મુક્ત કરો। હું વચન આપું છું કે તમે ગમે તે સમયે મને યાદ કરશો તો હું હાજર થઈ જઈશ। હું ધારું તે સમયે આકાશ પાતાળમાં જઈ શકું છું માટે તમને જરૂર કામ લાગીશ। રાજા વિક્રમે તેને મુક્ત કરી દીધો। હરિસિદ્ધ માતા અને વીર વેતારની મદદથી વિક્રમ રાજાએ ખૂબ જ કલ્યાણકારી કાર્યો કર્યા। સરસ્વતી પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું હે ભોજ રાજા આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર પરાક્રમી રાજા જ સિંહાસન પર બેસી શકે। આમ કહી પુત્રી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ।